मुख्यमार्ग प्रकाशक में निश्चयभाषी के प्रकरण में आवे थे कि ये द्रव अपेक्षा नहीं शुद्धता नहीं बात। पहले पूर्ण जी ने कहा कि तुम्हें द्रव दृष्टि से शुद्ध चिंतन करो छो आत्मा का, तो द्रव तो शुद्ध शुद्ध पर्यावरण पिंड से तुम्हें एक लाख शुद्ध चिंतन क्यों करो छो। पति शक्ति अपेक्षा तुम्हें शुद्ध चिंतन करो छो, तो शक्ति अपेक्षा हूँ शुद्ध होने योग्य हूँ ऐसा चिंतन करो, तुम्हें शुद्ध क्यों कहो छो। पति पर्याय अपेक्षा शुद्ध चिंतन करो छो, तो पर्याय में तो अशुद्धता है, तो आ तो प्रत्यक्ष झूठी बात है। तो पति उसने पूछा सत्य ने के समय सारा अभिन्न करो, तो एक लाख पद्रव की भिन्न क्यों कहा, मतलब राग से भिन्न के संवर से भिन्न के पर्याय से भिन्न नहीं कहा।
पद्रव से भिन्न मैंने पद्रव ने विभाव अंदर भेदवा विजय से पद्रव से भिन्न एटले पद्रव निमित्त थता जे विभावित भावो छे एनाथी पण आत्मा नो स्वभाव जुदो छे। પર્યાય તો પોતાનો થાય છે,
પછી છઠમી ગાથા કા કોટ ક્યા છઠમી ગાથા કોટ ક્યા તો પર અન્ય દ્રવ ના ભાવો થી ભિન્ન ઉપાસને મેં આતા હું શબ્દ હૈ, તો વહાં ગુરુદેવ ને અન્ય દ્રવ ના ભાવો મેં પરદ્રવ્ય લેવું ત્યાં રાગાદિક કે સન્માન જાય અત્યાદિક નહીં લેવું એસા સંકેત ક્યા હૈ અન્ય દ્રવ
કોઈ અપેક્ષા એ પોતાનો થાય છે, માટે અશુદ્ધ શુદ્ધ પર્યાય કોઈ અપેક્ષા એ પોતાનો થાય છે નથી, પણ શુદ્ધતાની અપેક્ષા એ તો એ પર્યાય છે, એ પર્યાય ક્ષણ પૂરતી છે ને વિભાવ ભાવ છે, માટે એ પણ પોતાથી જુદી કહેવામાં આવે છે। પારદર્શી ભિન્ન ઉપાસવામાં આવતો એટલે ત્યાં અશુદ્ધતા કોઈ અપેક્ષા એ પુરુષાર્થની મંદતા એ પોતામાં થાય છે, માટે એમ કીધું છે। પણ એકદમ શુદ્ધતા ભિન્ન ઉપાસવામાં આવતો એમાં દ્રવ દ્રષ્ટિની અપેક્ષા એ તો બધું ભિન્ન આવી જાય છે। દ્રવ દ્રષ્ટિ જ્યાં પોતે નાયક ઉપર દ્રષ્ટિ મૂકી ત્યાં તો એને જે વિભાવ ભાવ છે વિભાવ ભાવથી સ્વભાવ અપેક્ષા એ જુદો છે। પર્યાય ભલે પુરુષાર્થની નબળાઈ પોતામાં થાય પણ એનો ભાવ ભેદ છે, વિભાવ સાથે પોતાનો ભાવ ભેદ છે, માટે ભાવ ભેદ છે માટે એ બધી રીતે ભિન્ન છે। કારણ કે એ ભાવ પોતાનો નથી, વિભાવ છે ભાવ પોતાનો નથી, એ ભાવ પોતાનો સ્વભાવ નથી, માટે એ પર્યાયને એ બધું નિમિત્તમાં નાખી દેવામાં આવે છે। દ્રષ્ટિ અપેક્ષા એ નિમિત્ત તરફ એ કર્મમાં નાખી દેવામાં આવે છે કે એ બધું એને કોઈ અપેક્ષા જડ કહેવામાં આવે છે, વાસ્તવિક જડ નથી પણ એને પોતાનો સ્વભાવ નથી માટે એને કહેવામાં આવે છે, પણ પોતાના પુરુષાર્થની મંદતા એ થાય છે માટે એ પોતાની પર્યાય છે, પણ ભાવનો તો ભેદ છે એની સાથે અત્યંત ભેદ છે। અને ભેદ જ્ઞાનની અંદર કે આ વિભાવ ભાવ મારાથી જુદો ને મારો સ્વભાવ જુદો છે, અને પર્યાય જે પોતાની શુદ્ધ પર્યાયને ગુણભેદ છે એનું જ્ઞાન કરવામાં એમાં અંશ ને અંશી જેટલો ફેર છે, એમાં સ્વભાવનો ભેદ નથી આવતો, એમાં એનો ભાવ ભેદ આવે, એવો ભાવ ભેદ પોતાના ગુણ પર્યાયમાં ભાવ ભેદ નથી, પણ એ ઓલું દ્રવ છે અંશી છે ને એનો અંશ છે એ અંશ અંશીનો એમાં ભેદ છે, માટે અંશ અંશીનું જ્ઞાન કરવા જેવું ને કાર્ય તો વિભાવથી જુદું પડવાનું છે। એટલે દ્રવ ઉપર જોર આવે, દ્રવનું આલંબન આવે અને કાર્ય તો પોતાની શુદ્ધિ કરવાની રહે છે, વિભાવથી પોતે છૂટો પડીને પોતાની નિર્મળ પર્યાય દ્રવ દ્રષ્ટિના જોરથી થાય છે। દ્રવ દ્રષ્ટિના અલંબનમાં એ અંશને અંશી એનો ભેદ પોતાના જ્ઞાનમાં હોય છે કે આ અંશ પર્યાય તે અંશ છે, શુદ્ધ પર્યાય અંશ છે, ગુણભેદ એ ખ્યાલમાં રાખીને એ ગુણભેદમાં નહીં રોકાતા એને દ્રવ ઉપર દ્રષ્ટિ રાખે, દ્રષ્ટિ દ્રવ ઉપર છે, પણ આને અંશ અંશીનો ભેદ છે અને ઓલો તો એનો સ્વભાવ ભેદ છે, એટલે કાર્ય તો એને વિભાવથી છૂટું પડીને પોતાની શુદ્ધિ કરવાનું રહે છે। શુદ્ધિ કઈ કઈ રીતે થાય કે દ્રવના અલંબનથી થાય છે, એ દ્રવના અલંબનથી શુદ્ધ પર્યાય પોતે હું આ નાયક છું ને આ વિભાવ તે હું નથી એમ ભેદ જ્ઞાન કરીને પોતા તરફ વળે છે, એટલે પર્યાયની નિર્મળતા થતી જાય છે। પણ એ પર્યાય નિર્મળ છે એનું વેદન પોતાનું એને અંશ અંશી જેટલો એને ભેદ છે, પણ ઓલો તો સ્વભાવ ભેદ એનો ભાવ જ ભાવ જ વિભાવનો ભેદ વાળો છે।
સુબ્રમણ્યજી આશ્રવ શ્રી કહે છે આશ્રવ કા આધાર આત્મા છે. અને સમર અધિકાર મેં અમૃતનાચાર્ય ટીકા મેં આવે છે કે એ તો ક્ષેત્ર પણ ભિન્ન છે, ક્રુદાદિકનો ક્ષેત્ર ભિન્ન છે. અને સુબ્રમણ્યજી ત્યાં કહે છે કે એનો આધાર એક જ છે આત્મા.
એમાં અશુદ્ધ પર્યાય પોતાની છે અપેક્ષાઈ લીધી છે અને ઓનું એને ભેદ પાડી દીધો. ક્રોધ જુદો ને ઉપયોગ જુદો, બધું જુદું છે. એને ક્ષેત્ર અને બધું જુદું પાડ્યું છે કારણ કે એનો ભાવ ભેદ છે. ભાવ ભેદ માટે ક્ષેત્ર ભેદ બધું એવી રીતે અત્યંત જુદું પાડ્યું છે. અને ભેદ જ્ઞાન જેને કરવું છે, જેને દ્રવ્યનું આલંબન કરે છે, એ દ્રવ્યના આલંબનમાં એ બધો ભેદ પડે કે જે ભાવ ભેદ છે એ નિમિત્ત એનું ક્ષેત્ર ને બધું જુદું પડે છે. અને ઓલું પોતાની પર્યાયમાં થાય છે માટે આશ્રવને ભાવ આશ્રવને પોતાનું કહેવાય છે. પણ એનો ભાવ તો જુદો છે માટે સંવર અધિકાર માં એને જુદું અત્યંત ભેદ જ્ઞાન કરેલું છે. દ્રવ્યનું આલંબન લઈ નાયકનું આલંબન લઈને આ ઉપયોગ સ્વરૂપ આત્મા તે હું અને એ સિવાયનું જે બધું છે તે હું નથી. જેનો ભાવ જુદો એ વસ્તુ એ પરદ્રવ્ય છે એમ કહી દીધું. એનું ક્ષેત્ર જુદું બધું જુદું એમ કીધું છે.
ક્ષેત્ર જુદા હૈ તો રાગાદી કી સ્થિતિ કે ઉપર ઉપર દ્રવ્ય કે ઉપર ઉપર રાગ હોતા હૈ ક્ષેત્ર જુદા કા અર્થ
એ ક્ષેત્ર તો એને એને અપેક્ષાએ કે જેનો ભાવ જુદો એનું ક્ષેત્ર પણ જુદું. બાકી રાગની પર્યાય તો પોતાના પુરુષાર્થની મંદતાએ પોતામાં થાય છે. એનું વેદન પોતાને થાય છે. એવો ભેદ હોય તો એનું વેદન પોતાને હોય નહીં. પોતાની મંદતા એ પોતાની પર્યાયમાં થાય છે. પણ ભાવ એનો સ્વભાવ પોતાનો
નથી.
ભાવનો ભેદ માટે બધો ભેદ છે. જેના દ્રવ્ય કર્મના નિમિત્તે થાય છે અને પોતાના પુરુષાર્થની મંદતા એ થાય છે એનો ભાવ જુદો છે માટે એનું બધું જુદું છે.
આપણે કહીએ છીએ ગાયક નું અવલંબન લેવું જોઈએ. ગાયક દ્રવ્ય ગુણ પર્યાયાત્મક હૈ કે અકેલા ધ્રુવ હૈ, એમાં પ્રાણમન થાય છે કે નહીં થાય છે? કેમ કે ગાયક શબ્દ તો બધા બોલે ગાયક નું અવલંબન લેવું જોઈએ. ગાયક ગાયક ની સ્થિતિ કેવી છે? દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે કે અકેલા ધ્રુવ જી હૈ?
વસ્તુ તો દ્રવ્ય ગુણ પર્યાય છે પણ અવલંબન લેનાર ને ભેદ ઉપર દ્રષ્ટિ નથી. એકલા દ્રવ્ય જ્ઞાયક ઉપર એની દ્રષ્ટિ કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે કે આ જ્ઞાયક તે જ હું છું. એ જ્ઞાયક ને જ્ઞાયક દ્રષ્ટિ તો જ્ઞાયક થશે. એમાં ગુણ ભેદ ને પર્યાય ભેદ ઉપર એની દ્રષ્ટિ નથી હોતી. પણ ગુણ ને વસ્તુનું સ્વરૂપ તો ગુણ પર્યાય વાળું છે. વસ્તુ પોતે ગુણ પર્યાય વાળી છે પણ એ ગુણ પર્યાય એવી જાતના નથી કે આમાં કટકા રૂપે નથી, કટકા નથી. માટે એનું અસ્તિત્વ એ ગ્રહણ કરે છે કે આ ચૈતન્ય નાયક છે હું. એ નાયક ને ગ્રહણ કરે છે. એ આ ગુણ આ ગુણ આ ગુણ પર્યાય એમ ગ્રહણ નથી કરતો કે અનંત ગુણ પર્યાય નો પિંડ તે હું એમ વિકલ્પ નથી કરતો. અનંત ગુણો થી ભરેલો જે આત્મા તે હું છું એ પણ એક વિકલ્પ છે. પણ એ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે કે નાયક તે જ હું છું. ગુણ પર્યાય થી ભરેલો આત્મા છે. વિભાવ છૂટી જાય, નિર્મળ પર્યાય પ્રગટ થાય તો એ ગુણ ને પર્યાય તો આત્મામાં રહી જાય છે. ગુણ પર્યાય નો નાશ નથી થતો. ગુણ પર્યાય ને પરિણમન થી ભરેલો આત્મા છે. પણ એ પરિણમન વગરનો કહેવાય કે એ ભેદ ગુણ નો ભેદ પડે એ ગુણ નો ભેદ પડે એ ભેદ વાળું કટકા સ્વરૂપ આત્માનું એક અસ્તિત્વ પોતાનું ગ્રહણ કરે એમાં અનંત ગુણ થી ગૂંથાયેલો આત્માનું અસ્તિત્વ એમાં ભેગું આવી જાય છે. એક અસ્તિત્વ ગ્રહણ કરે એમ
દ્રષ્ટિ કે વિષયમાં ગુણ તો આવે છે પણ પર્યાયનો તો અભાવ જ છે ને. દ્રષ્ટિ કે વિષયમાં પર્યાયનો તો અભાવ છે
પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો ભેદ નથી આવતો. પર્યાયમાં આવતી નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી આવતી પણ જ્ઞાનમાં બધું એમ રહે છે કે વસ્તુ ગુણ પર્યાય વાળી છે. વસ્તુનું સ્વરૂપ તો એવું છે. જ્ઞાનમાં બધું ગ્રહણ કરે છે. દ્રષ્ટિ એક સામાન્ય ઉપર છે ને જ્ઞાન સામાન્ય ને વિશેષ બે ની ભ્રાંતિ. દ્રષ્ટિ ની સાથે જ્યાં સમ્યક દ્રષ્ટિ થઈ એની સાથે જ્ઞાન પણ સમ્યક સાથે સાથે રહે છે, બે સાથે જ રહે છે. જેમ દ્રષ્ટિ સામાન્ય ઉપર જોર આપે એમ જ્ઞાન પણ સામાન્ય ઉપર જોર આપે, પણ વિશેષમાં એ જ્ઞાન ને ભેદ નો ખ્યાલ છે કે આ પર્યાયમાં અશુદ્ધ છે, શુદ્ધ પર્યાય થાય છે, ભૂમિકા અમુક છે, હજી બાકી છે, પૂર્ણ દ્રવ છે પણ પર્યાયમાં ક્યાંય પૂર્ણ નથી, સાધના કરવાની બાકી છે, હજી છઠ્ઠી સાતમી ભૂમિકા એ ભૂમિકા પ્રાપ્ત થઈ નથી, એમ જ્ઞાનમાં બધું જાણે છે. દ્રષ્ટિ સાથે જ્ઞાન બધું વિવેક કરે છે. એકલી સામાન્ય ને ગ્રહણ કરી દીધું એમાં તો દ્રવ પૂર્ણ છે એમ આવી ગયું કે આત્મા તો કૃતકૃત છે. કૃતકૃત એટલે કઈ કરવાનું રહેતું નથી એવું નથી. દ્રષ્ટિએ ગ્રહણ કરી મૂળ વસ્તુને પછી સાધના કરવાની જે બાકી છે એ જ્ઞાનમાં બધું ગ્રહણ થાય છે, બે સાથે જ રહે છે.
દ્રષ્ટિ સામાન્ય ને ગ્રહણ કરે, સામાન્ય કેવો છે, અકેલા ગુણોથી ગુંથાયેલા છે,
ગુણથી
સામાન્ય પર્યાય છે.
સામાન્યમાં પર્યાય એમ ભેગી પર્યાય નથી આવતો, પર્યાય એના લક્ષ્મણ નથી આવતો, એક અભેદ દ્રવ્ય જ લક્ષ્મણ.
ગુણ જેવી રીતે ગુણ લક્ષ્મી નથી આપતા માટે ગુણ નથી, તેવી રીતે પર્યાય લક્ષ્મી નથી આપતી માટે દ્રષ્ટિના વિચારમાં પર્યાય નથી.
એમ નહીં, ગુણો તો છે ને અનાદિ અનંત દ્રવ્યની સાથે જોડાયેલા છે, અને પર્યાય તો બદલાયા કરે છે, પર્યાય તો થયા કરે છે, એક પછી એક પર્યાય કરે છે. અને ગુણ તો અનાદિ અનંત, જેમ દ્રવ અનાદિ અનંત એમ ગુણો તો અનાદિ અનંત છે, એટલે દ્રવ્યને ગ્રહણ કરવામાં ગુણો તો સાથે આવી ગયા, પણ ઓલો અંશ તો પરિણમે છે, એટલે પરિણમન ઉપર દ્રવની દ્રષ્ટિનો વિષય પરિણમન ઉપર નથી જતો, એનો વિષય એક અસ્તિત્વ ઉપર જાય છે. જે અનાદિ અનંત અસ્તિત્વ છે એના ઉપર એની દ્રષ્ટિ છે, એટલે અનાદિ અનંત અસ્તિત્વમાં ગુણથી ગૂંથાયેલું દ્રવ્ય આવી ગયું, પણ એની દ્રષ્ટિ પરિણમન ઉપર દ્રષ્ટિનો વિષય ન જાય, તે જ્ઞાનમાં જાણે છે બધું.
ભિન્નતાની કલ્પના કેવી રીતે કરવી? જેથી એક પ્યાજ હતા ને, પેલા પ્યાજ ના છિલકા, પછી બીજો પ્યાજ ના છિલકા ભિન્ન, પછી ત્રીજો પ્યાજ ના છિલકા, તેમજ રાગ ભિન્ન, પછી સંવર ભિન્ન, પછી નિરા ભિન્ન, પછી મોક્ષ નો છિલકા ભિન્ન, પછી જે બે બાકી વસ્તુ લઈ આવે એ કેવી, મતલબ ભિન્નતાની જે ચાલે છે એ કલ્પના કેવી રીતે કરવી? પ્યાજ ના છિલકા જેવી ભિન્નતા છે કે રાગ ભિન્ન, પછી સંવર ભિન્ન, પછી નિરા ભિન્ન, પછી મોક્ષ થી ભિન્ન,
એવો કઈ ક્રમ નથી પડતો સાધક દશાની અંદર કે પછી આ ભિન્ન પછી આ ભિન્ન. એક સાધક દશામાં એક દ્રવ ઉપર દ્રષ્ટિ આવી ગઈ, દ્રવનું આલંબન આવી ગયું, એટલે એમાં વિભાવથી જુદો તો એ તો વિભાવથી જુદો તો કાર્ય કરવાનું વિભાવથી જુદો એ આવી ગયો, પણ એમાં બધું એક સાથે જ આવી જાય છે કે આ બધા અંશો જે છે સાધક દશાની પર્યાયો જે છે સંવર નિજરા મોક્ષ બધી જે પર્યાયો સાધક દશાની છે એ અંશ છે, અને હું એક અંશી છું, અને અંશી અને અંશનું એને જ્ઞાન રહે છે કે હું એક અંશી ઉપર દ્રષ્ટિ મૂકી તો આ બધું મારાથી કઈ સંવર નિજરાની પર્યાયો એ સાધક દશાની પર્યાયો છે, એ પર્યાયો એ અંશ ને અંશી ની જેમ સમજે છે કે આ શુદ્ધતાના અંશો પ્રગટે છે, ઓલા પૂર્ણતાના અંશો પ્રગટે છે, એટલે અંશ ને અંશી જેવું આ દ્રવ છે ને આ દ્રવ ની પર્યાયો છે, એટલે એમાં ભેદ એવી રીતે સમજે છે કે અંશ છે ને ઓલું અંશી છે, એ બે ના વસ્તુમાં ભેદ છે. એ અંશ જુદો એવી રીતે કે અંશી ની અપેક્ષા એ અંશ જુદો છે, અંશનું સ્વરૂપ જુદું ને અંશીને જુદું, માટે એવી રીતે એ અંશ જુદો છે, સાધક દશા છે, માટે એ પર્યાય તો પરિચય કરે છે એક પછી એક, માટે એ અંશ જુદો અને અંશી જુદો એમ અંશ અંશી જુદા એવી રીતે છે. પછી આ જુદું 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 એમ જુદું નહીં, એને કાર્ય કરવાનું દ્રષ્ટિના આલંબનથી વિભાવ સાથે કાર્ય કરવાનું રહે છે, એનું જ્ઞાન એને ભેગું રહે છે કે આ અંશ છે ને અંશી છે, એ અંશીની અંશીના જોર થી અંશમાં નિર્મળતા થાય, પણ આ અધૂરી પર્યાયો છે, આ પૂર્ણ પર્યાયો છે. માટે અંશી છે, અંશને અંશીની અપેક્ષા એમાં ભેદ છે. બાકી ગુણ ને પર્યાય પૂર્ણ થાય તો એની પર્યાયો તો એમને રહે છે, એ પર્યાયો કઈ ભાગી નથી શકતી, પણ એમાં અંશ અંશી નો ભેદ રહે છે. એ અંશ અંશી નો ભેદ જાણે છે. આનાથી જુદું, આનાથી જુદું, એ વિભાવથી જેવો જુદો છે એવી જાતનો આ એને તો પર્યાયનું, નિર્મળ પર્યાયનું તો વેદન થાય છે. એમ દ્રષ્ટિની અપેક્ષાએ બધું જુદું, એમ દ્રષ્ટિની અપેક્ષાએ જુદું, પણ જ્ઞાનમાં વિવેક આવે છે કે આ વિભાવ જુદો, જુદી અપેક્ષાએ છે, અને આ ગુણ ને આ પર્યાયોને જુદા પડી અપેક્ષા જુદી છે. જેવો વિભાવથી જુદો એવો ગુણ પર્યાયથી એવી જાતનો જુદો નથી. એમાં જ્ઞાનમાં એવો વિવેક આવવો જોઈએ. દ્રષ્ટિની અપેક્ષા એક જોર આવ્યું કે આ ભેદની અપેક્ષા, આ ભેદ, ભેદની આ ભેદ જુદા, આ વિભાવ મારો સ્વભાવ નથી માટે જુદા, આ ગુણ ભેદ પર્યાય ભેદ એ બધા ભેદની અપેક્ષા એ જુદા, પણ આ ભેદ, આ ગુણ અને આ વિભાવ એ બેની અપેક્ષા જુદા જુદામાં ફેર છે. પછી એનું વિવેક કરવો જોઈએ. દ્રષ્ટિમાં એક તરફ આવી ગયું કે આ ગુણ ના ભેદ, એ ભેદ અપેક્ષા એ જુદા, મને વિભાવ અપેક્ષા એ જુદા, પણ એમાં એને પછી જ્ઞાનમાં એનો વિવેક કરવો જોઈએ કે આ જુદા ને આ જુદા, એ જુદા જુદા ફેર છે. બધું એક તરફ દ્રષ્ટિના જોરમાં એક તરફ લીધું, પણ એમાં ફેર છે. વિભાવ તો છૂટી જાય ને ગુણ કરીએ તો ભરી જાય છે, એ કઈ પોતાના દ્રવ્યમાંથી નીકળી નથી આવતા. ઉત્પાદ વ્યય ધ્રુવ એકદમ સત એમ કહેવામાં આવે છે. દ્રવ ગુણ પર્યાય વાળું સત કહેવા, દ્રવ કહેવામાં આવે છે. એ કઈ એનું સ્વરૂપ ક્યાંય જતું નથી, તો એનું જ્ઞાન કરવાનું કે આ એક અખંડ દ્રવ છે ને, આ ભેદ લક્ષણ ભેદ પર્યાય ભેદ, એનું જ્ઞાન કરવાનું. અંશમાં પોતે અંશીને માની ન લેવો કે અંશ જેટલો જ હું છું, એમ અંશી આખો અનાદિ અનંત શાશ્વત, એમ અંશમાં અંશીને માની ન લેવો કે એમાં હું આખો આવી ગયો. અંશનું સ્વરૂપ અંશ રૂપે ને અંશીનું અંશી રૂપે, એમ સમજો. વિભાવથી જુદો ને આનાથી જુદો, એ જુદા જુદામાં ફેર છે. બે એક સરખું જુદું નથી. અપેક્ષાએ એને જુદું એક એક માં નાખી દેવો, પણ પછી વિવેક કરવાનો રહે છે. ગુણ ક્યાંક અધર રહે પોતાનું ક્ષેત્ર.